दर्शनों की तरह पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
जैन सिद्धांत प्रश्नोत्तरमाला भाग बीजो प्रश्न 155। कम्प्यूटर में गो टू पेज नंबर 360। प्रश्न 155। मोक्ष मार्ग एकज छे के वधारे छे? प्रश्न छे, मोक्ष मार्ग एकज छे के वधारे छे? एटले के मोक्षनी प्राप्ति एकज रीते करी सकाय के जुदी जुदी रीते पण करी सकाय? लोको कहे छे ने भक्ति नो मार्ग पण एक मार्ग छे ने भक्ति मार्गे पण मोक्षनी प्राप्ति थाय एवी बधी वात करे छे ने, एमने माटे आ वात समजवा जेवी वात छे। मोक्ष मार्ग एकज छे अने अत्यार सुधीमां अनंत जीवो एज मार्गे मुक्ति ने प्राप्त करी चुक्या छे અને સિદ્ધ શિલા ઉપર બિરાજી ગયા છે, બીજો કોઈ માર્ગ છે જ નહીં। પરની ભક્તિ, અન્યની ભક્તિ, અન્યનો વિનય, અન્યના સ્તવન, અન્યની પૂજા કરવાથી પોતાના સ્વરૂપમાં જવાતું નથી, અને મુક્તિનો માર્ગ જે છે તે પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે એ માટે જે કંઈ પુરુષાર્થ કરવામાં આવે એને મોક્ષ માર્ગ અથવા તો મુક્તિનો માર્ગ કહેવામાં આવે। તો સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ પોતાનું પ્રાપ્ત કરવું અને અન્યની ભક્તિ, પૂજા, વિનય કરવા એ બે વાત તર્કથી પણ સુસંગત નથી। અને જિનેશ્વરની વાણીમાં પણ એમ જ આવ્યું છે કે તું મારા લક્ષે જો રોકાઈ રહીશ, તું મારામાં લક્ષ્ય કરી અને જો તું રોકાઈ રહીશ તો તને રાગ થશે અને રાગને લીધે થઈને તને ભવ થશે, તું તારા સ્વરૂપમાં જા, એ વાત જિનેશ્વરની વાણીમાં પણ એમ જ આવી છે। જીનેશ્વરની વાણીમાં, ભગવાનની વાણીમાં એમ જ મોક્ષ માર્ગ આવ્યો છે। અને સૌથી મહત્વની વાત એ છે કે પ્રભુએ પોતે પણ પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી અને મોક્ષની પ્રાપ્તિ કરી છે। બીજાના સ્વરૂપમાં સ્થિરતા કરીને એમણે કોઈ મોક્ષની પ્રાપ્તિ કરી નથી, પોતાના સ્વરૂપમાં, નિજ સ્વરૂપમાં પોતે સ્થિરતા કરીને રહી ગયા અને એ રીતે એમને મુક્તિની પ્રાપ્તિ કરી છે। ત્રીજી વાત કે અન્યના સ્વરૂપમાં સ્થિર થઈ શકાતું નથી, પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા થાય અને દ્વૈતપણું ન રહે, અદ્વૈતપણું થાય એટલે પોતે પોતાના સ્વરૂપે પરિણમી જાય એવું થઈ શકે છે, પણ કોઈ પોતે બીજાના સ્વરૂપે પરિણમી શકે એવું શક્ય નથી, કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં જતું નથી, વ્યાપતું નથી। એટલે કોઈ એમ કહે છે ને આ બધા ભક્તિ માર્ગની વાત લઈને કે પ્રભુ મય થઈ ગયા, પણ ભલા માણસ પ્રભુનો આત્મા જુદો ને તારો આત્મા જુદો, તું પ્રભુના આત્મામય કેવી રીતે જાય? તું સંગીત સાંભળે છે ને તને એમાં ગમે છે, બસ બીજું કંઈ નથી, તો તું સંગીત સાંભળે છે ને ભક્તિમાં બીજું કંઈ નથી હોતું, મોટા ભાગે સંગીતને લીધે થઈ અને એ લોકોને એમ લાગે છે કે બસ અમે તો કંઈક ભક્તિમય થઈ ગયા, એવી જ ભક્તિ જામી ગઈ કે વાત ન પૂછો। અરે ભક્તિ નથી જામી, એ તો તને સંગીતનો આસ્વાદ છે, એના એ જ સ્તવન તું સંગીત વિના બોલ અને પછી તને એવો ભાવ થતો હોય તો કે હા, રાત્રે બધા જે સ્તુતિ કરતા હોય છે મંદિરમાં, જે પ્રમાણે બધા સ્તવન ગાવામાં આવતા હોય છે, હાર્મોનિયમ લઈને તબલા વગાડીને પછી કંઈક જમાવટ કરી દીધી, પણ એના એ સ્તવનને તું શાંતિથી વિચાર કર અને અંતરમાં જા, એ મહત્વનું છે, એમાં કોઈ જમાવટ હોતી નથી, એ તો બધું સંગીત છે। એટલે મૂળ વાત એ છે કે એ ભાવ, શબ્દ જે છે એ શબ્દ પણ નહીં પણ શબ્દની પાછળ રહેલો ભાવ એ આત્મામાં આવવો જોઈએ અને એ ભાવ આવે તો શુભ ભાવ થાય. એ સ્તવનમાં જે ભાવ હોય એ ભાવ તમને આત્મામાં આવે તો એ શુભ ભાવ કહેવાય. એ સ્વભાવ ભાવ તો કહેવાય નહીં, કેમ કે એ તો શબ્દની અંદર જે આવ્યું છે એ વર્ણન જે આવ્યું છે એ જેમણે એવું સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એના ગુણગાન ગાયા છે અને એમની અપૂર્વ દશાનું એ વર્ણન છે અને એમના તરફ અહોભાવ પ્રગટ્યો છે એ બધા વર્ણન છે, તો એ તો બધો શુભ ભાવ છે. એમાં પોતાના સ્વરૂપમાં જવાની વાત કોઈ આવતી નથી, એટલે એવા કોઈ ભક્તિ માર્ગે કોઈ મોક્ષ છે જ નહીં. આ વાતને પહેલા સમજી લેવી અને પછી બીજો વિચાર કરવો તો કે મોક્ષનો માર્ગ કઈ રીતે છે. તો મોક્ષનો માર્ગ આત્મામાં છે, પોતાના સ્વરૂપમાં સ્થિર થવું, પોતાના સ્વરૂપમાં જ સ્થિર થવું, તે જ એકમાત્ર મોક્ષનો માર્ગ છે. અને એવું બધા જ મહાપુરુષોએ કર્યું છે અને કહ્યું છે. પોતે એવી દશાને અનુભવી છે અને એ જ રીતે મુક્તિની પ્રાપ્તિ કરી છે અને એ જ વાત એમના ઉપદેશમાં આવી છે. તો અહીંયા ઉત્તરમાં કહે છે કે શ્રી પ્રવચનસાર ગાથા 199ની ટીકામાં કહ્યું છે કે બધાએ સામાન્ય ચરમ શરીરી હોય, એટલે ચરમ શરીર કોનું હોય? ચરમ શરીર એટલે જે છેલ્લું શરીર છે કે જે આ ભાવમાં મોક્ષે જવાના છે, જે આ ભાવમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાના છે અને પછી કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી બાકી રહેલા 4 અઘાતી કર્મોનો ક્ષય થતા મુક્તિની દશાને પામવાના છે, સિદ્ધ થવાના છે, એમનું જે શરીર છે એમને એ ચરમ શરીર કહેવાય. એ ચરમ શરીર છે એટલે એવા બધાએ સામાન્ય ચરમ શરીરીઓ તીર્થંકરો, તીર્થંકર ભગવાન છે એમને જન્મથી પરમ ઔદારિક શરીર હોય છે અને એ પણ ચરમ શરીરી છે, એ પણ આ ભાવમાં આ શરીરમાંથી મુક્તિની દશાને પામવાના છે. પછી હવે પછી કોઈ બીજા નવા શરીર લેવાના નથી, એમને પણ હવે કોઈ ભાવ કરવાના નથી. અને અચરમ શરીરીઓ મુમુક્ષુઓ જેમને હજી મોક્ષનો માર્ગ તો છે પણ હજી ભાવ બાકી રહ્યા છે, આ છેલ્લું શરીર નથી, એવા મુમુક્ષુઓ આજ યથોક્ત શુદ્ધ આત્મતત્વ પ્રવૃત્તિ લક્ષણ વિધિ વડે પ્રવર્તતા મોક્ષના માર્ગને પ્રાપ્ત કરીને સિદ્ધો થયા. આ જ રીતે શુદ્ધ આત્મતત્વ પ્રવૃત્તિ લક્ષણ જેનું છે એવો મોક્ષ માર્ગ, જે મોક્ષ માર્ગમાં શુદ્ધ આત્મતત્વની જ પ્રવૃત્તિ હોય એના દ્વારા જ એ મોક્ષ માર્ગ કહી શકાય, એના દ્વારા જ એ મોક્ષ માર્ગ જણાય અથવા તો એના દ્વારા જ એની ઓળખ થાય કે આ મોક્ષ માર્ગ છે, જેમાં શુદ્ધ આત્મતત્વ પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ હોય એટલે શુદ્ધ આત્મતત્વ પ્રવૃત્તિ લક્ષણ. આજ યથોક્ત શુદ્ધ આત્મતત્વ પ્રવૃત્તિ લક્ષણ વિધિ વડે પ્રવર્તતા મોક્ષના માર્ગને પ્રાપ્ત કરીને સિદ્ધો થયા છે. પરંતુ એમ નથી કે બીજી રીતે પણ થયા હોય, તેથી નક્કી થાય છે કે કેવળ આ એક જ મોક્ષનો માર્ગ છે, બીજો નથી. તેથી શું નક્કી થાય છે કે આ એક જ મોક્ષનો માર્ગ છે, બીજો કોઈ મોક્ષનો માર્ગ નથી, જેમાં શુદ્ધ આત્મતત્વની જ પ્રવૃત્તિ હોય, કોઈ દયાદાન વ્રત તપના વિકલ્પો હોય નહીં, કોઈ ભક્તિના વિકલ્પો હોય નહીં, પૂજાના પણ વિકલ્પો હોય નહીં, એ બધા શુભ ભાવ છે, એ શુભ વિકલ્પો છે, એને છોડીને એ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે અને ત્યાં એ સ્થિર થઈને રહી જાય છે, એનું નામ મોક્ષ માર્ગ છે. જેટલી સ્થિરતા થાય છે એટલો સમય પરમ સંવરની દશા છે અને એટલા જ સમય માટે એને આશ્રવ થતા નથી, અને આશ્રવ નથી થતા તો નવા બંધ પડતા નથી. એટલે કર્મ અપેક્ષાએ કહીએ તો એક તરફ નેજરા થઈ રહી છે અને નવા કર્મ બંધન થતા નથી, એટલે ધીમે 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 એ કર્મ ઓછા થતા જાય છે, એટલે કે એ શુદ્ધિ વધારતો જાય છે અને અશુદ્ધિ ઘટાડતો જાય છે, એવો એ ભગવાન આત્મા છેવટે પૂર્ણપણે કર્મરહિત થાય છે એટલે મુક્ત થાય છે, એટલે કે મોક્ષ માર્ગ મોક્ષને પ્રાપ્ત કરે છે. એટલે આ જ સ્વરૂપ મોક્ષ માર્ગનું છે, બીજી કોઈ રીતે મોક્ષ માર્ગ નથી. મોક્ષ માર્ગનું અન્ય રીતે કોઈ રીતે પણ નિરૂપણ જો કરવામાં આવ્યું હોય તો એ યથાર્થ નથી. મોક્ષનો માર્ગ એક જ રીતે છે અને એનું નિરૂપણ જે છે એ પણ આ જ રીતે હોઈ શકે. બીજી રીતે કહેવામાં આવ્યું હોય તો એ બધો વ્યવહાર છે, ઉપચાર માત્ર છે. મોક્ષ માર્ગનું સ્વરૂપ પોતાના સ્વરૂપમાં ઠરી જવું એ મોક્ષ માર્ગ છે, બીજી કોઈ રીતે મોક્ષ માર્ગ નથી. બધા શાસ્ત્રોમાં આ જ વાત કરવામાં આવી છે. અહીંયા આગળ કહે છે કે શ્રી સમયસાર ગાથા 82 તથા તેની ટીકામાં કહ્યું છે કે બધાએ અરહંત ભગવંતો તેજ વિધિથી કર્મ અંશોનો ક્ષય કરીને તથા અન્યને પણ એ જ પ્રકારે ઉપદેશ કરીને મોક્ષ પામ્યા છે. અહીંયા ટીકા લીધી છે, આપણે ટીકા વાંચીએ કે અતીત કાળમાં ક્રમશ થઈ ગયેલા સમસ્ત તીર્થંકર ભગવંતો ભૂતકાળમાં એક પછી એક ભરતક્ષેત્રમાં તીર્થંકર થયા, એટલે ક્રમશ થઈ ગયેલા સમસ્ત તીર્થંકર ભગવંતો. અહીંયા બીજે પણ એ જ પ્રમાણે ક્રમશ લીધા છે, એટલે કે પહેલા થયા, પછી પણ થયા, પછી પણ થયા, પછી પણ થયા, પછી પણ થયા, એટલે એ રીતે ક્રમશ. વર્તમાન કાળમાં અત્યારે મહાવીર ક્ષેત્રમાં 20 તીર્થંકર ભગવાન બિરાજે છે અને એમની સાથે બીજા કેવળ જ્ઞાન જેમને થયું છે એવા કેવળી ભગવાન પણ છે, એટલે એ બધા અરિહંત ભગવાન વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ એ જ રીતે ત્યાં તીર્થંકર હશે. ભૂતકાળમાં પણ ત્યાં તીર્થંકર થયા છે, કેવળી ભગવાન પણ થયા છે, એટલે એ રીતે જોઈએ તો એની પહેલા એમ ભૂતકાળમાં પણ ત્યાં પણ એ જ રીતે તીર્થંકર થયા છે. અહીંયા ભરતક્ષેત્રમાં પણ થયા છે, ઐરાવત ક્ષેત્રમાં પણ થયા છે. એ રીતે જગતમાં બધે જ તીર્થંકર અને કેવળી થયા છે અને થશે. અહીંયા ભરતક્ષેત્રમાં પણ ફરીથી પાછા થશે, પણ મહાવીર ક્ષેત્રમાં તો એક સરખો કાળ રહે છે, એટલે ત્યાં તો હંમેશા તીર્થંકર થતા જ હોય છે, કેવળી પણ થતા હોય છે. એટલે અતીત કાળમાં ક્રમશ થઈ ગયેલા સમસ્ત તીર્થંકર ભગવંતો પ્રકારાંતરનો અસંભવ હોવાને લીધે જેમાં દ્વૈત સંભવતું નથી એવા આજ એક પ્રકારથી કર્માંશોનો ક્ષય પોતે અનુભવીને તથા પરમ આપ્તપણાને લીધે ભવિષ્યકાળે કે આ વર્તમાન કાળે અન્ય મુમુક્ષુઓને પણ એ જ પ્રકારે તેનો કર્મક્ષયનો ઉપદેશ કરીને નિઃશ્રેયસને પ્રાપ્ત થયા છે. માટે નિર્વાણનો અન્ય કોઈ માર્ગ નથી એમ નક્કી થાય છે. ભૂતકાળમાં થઈ ગયા છે, ભવિષ્યકાળમાં થશે, વર્તમાનમાં પણ છે, એ બધા જ તીર્થંકર ભગવાને એક જ પ્રકારે, કોઈ બીજો પ્રકાર છે નહીં, પ્રકારાંતરનો અસંભવ, પ્રકારાંતર ભવાંતર જેમ કહે છે, ભવ અનેક પ્રકારના ભવ, એક ભવમાંથી બીજા ભવમાં જવું તે પ્રકારે બીજા ભવો થવ, અહીંયા આ જે પ્રકારાંતર એટલે આ જ પ્રકાર, એક જ પ્રકાર છે, બીજા પ્રકારનો કોઈ સંભવ નથી. કેવા પ્રકારની વાત કરી છે તો કે મોક્ષ માર્ગનો પ્રકાર આ એક જ પ્રકાર છે, જાત જાતના પ્રકાર નથી, જુદા જુદા પ્રકારે મોક્ષ માર્ગ નથી, એ અસંભવિત વાત છે એમ અહીંયા કહે છે. એટલે પ્રકારાંતરનો અસંભવ હોવાને લીધે જેમાં દ્વૈત સંભવતું નથી, બે પ્રમાણે કંઈ વાત જ નથી, બે રીતે કોઈ વાત નથી, પ્રકારાંતરનો સંભવ અસંભવ છે એને લીધે જેમાં બે પણ સંભવતું નથી એવા આ જ એક પ્રકાર કર્મ અંશોનો ક્ષય કરીને. કયો પ્રકાર છે તો કે કર્મ અંશોનો ક્ષય કરીને. એને કર્મ અંશોનો ક્ષય કેવી રીતે થાય છે તો કે પોતે અનુભવીને, એ કર્મ અંશોનો ક્ષય પોતે અનુભવે છે, એટલે કર્મનો અંશ પણ રહેતો નથી, કર્મ બધા ક્ષય પામે છે એ વાત પોતે કેવી રીતે અનુભવે એનો જરા વિચાર કરીએ તો આ વાત બેસી જાય એવી છે. કર્મ પૂતગળ છે અને એનો ક્ષય થાય એ ભગવાનને કેવી રીતે, જે ભગવાન થઈ રહ્યા છે મોક્ષ માર્ગમાં છે એને કેવી રીતે અનુભવમાં આવે? તો વસ્તુસ્થિતિ એમ છે કે પોતે જેવી સ્થિતિમાં મુકાય છે એવી એને અનુરૂપ ત્યાં કર્મોનો ક્ષય થાય છે. પોતાની શુદ્ધ દશા થાય છે, પોતે પોતાની અંતરંગ દશાને શુદ્ધ કરે છે તો સામે પેલા કર્મ જે છે તે ખરી જાય છે. જેમ પેલા બંધાતી વખતે પોતાને જેવા ભાવ થયા, આશ્રવ થયા, તો સામે પેલા પૂતગળ કર્મો બંધાયા, આશ્રવ થયા, તો એ જ રીતે પોતે શુદ્ધ ભાવે પરિણમે છે તો પેલા ખરી જાય છે. એટલે પોતે શુદ્ધ ભાવે અને અનુભવે છે, અને પોતે શુદ્ધ ભાવને અનુભવે છે તો સામે પેલા કર્મ જે છે તે ખરી જાય છે, એનો ક્ષય થાય છે. એટલે એવા ક્ષયને પોતે અનુભવે છે એટલે પોતે શુદ્ધ ભાવને અનુભવીને, એનો અર્થ એમ થાય છે પોતે એવા શુદ્ધ ભાવને અનુભવીને તથા પરમ આપ્તપણાને લીધે, પરમાત્મપણાની વાત કરે છે, પરમ આપ્તપણું, પરમ આપ્તપણું એટલે પોતે પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ જે છે એ રીતે એવા પોતાપણે થઈ જાય છે. પોતાનું જે સ્વરૂપ છે એ રીતે એવા પણે પોતે થઈ જાય છે, એટલે કે એવું પરિણમન થઈ જાય છે. એ પર્યાયરૂપ પરિણમન જે છે એની જગ્યાએ શુદ્ધ આત્મ સ્વરૂપનું જેવું પરિણમન છે એવું પરિણમન થઈ જાય છે. પોતે રમેશ કે મનુષ્ય રહેતા નથી, રમેશના ભાવે મનુષ્યના ભાવે નહીં, પરંતુ શુદ્ધ આત્મભાવે પોતે પરિણમી છે એ પોતાનું આપ્તપણું. એટલે એ આ પરમ આપ્તપણાને લીધે એ પોતે એવા ભાવે પરિણમી જાય છે, એટલે ભવિષ્યકાળે કે આ વર્તમાન કાળે અન્ય મુમુક્ષુઓને પણ એ જ પ્રકારે તેમનો ક્ષય થશે એવો ઉપદેશ, તેમના કર્મનો ક્ષય થશે એવો ઉપદેશ આપે છે. પોતે એ પ્રમાણે પરિણમી જાય છે એટલે પછી એ ભવિષ્યમાં પણ અને વર્તમાનમાં પણ એમ જ થવાનું છે. એટલે એ જ રીતે મુમુક્ષુઓને, જે મોક્ષાર્થીઓ છે એને એવો જ, એ જ રીતે કર્મના ક્ષયનો ઉપદેશ કરીને નિશ્રેયસને પ્રાપ્ત થયા છે, પોતાના પરમ સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે. માટે નિર્વાણનો અન્ય કોઈ માર્ગ નથી એમ નક્કી થાય છે, એ જ એકમાત્ર માર્ગ છે. અહીંયા જુદી જુદી જગ્યાએથી વાત લેવામાં આવી છે, જુદા જુદા શાસ્ત્રોમાંથી, અને મૂળ વાત એક જ કહેવી છે કે પોતાના સ્વરૂપમાં ઠરી જવું એનું નામ ચારિત્ર, અને પછી પૂર્ણતાએ કરી અને ત્યાં રહી જવું, ત્યાંથી બહાર જ ના આવવું, એટલે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરવી એ ભાવ મોક્ષ છે, અને એના દ્વારા ભવનો અંત થાય છે, એટલે પછી બીજા ભાવ થતા નથી, એટલે કે કર્મક્ષય થતા બીજા ભાવ થતા નથી. આટલી વાત છે. પણ એને કરવી કઈ રીતે? એ બહારમાં પ્રવૃત્તિ કરવાથી નહીં થાય. બહારની કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ, શરીરના લક્ષ્યે શરીરની પ્રવૃત્તિ, પરના લક્ષ્યે પરની પ્રવૃત્તિ કરવાથી એ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય, પોતાના સ્વરૂપમાં ઠરી જવાય એવું બની શકે નહીં. જ્યાં ઠરવું છે ત્યાં જ જવું પડે. જ્યાં ઠરવું છે, જેનો અનુભવ કરવો છે ત્યાં જ જવું પડે. સામાન્ય વ્યવહારમાં પણ આપણે એ વાત જાણીએ છીએ કે જેનો તમારે અનુભવ કરવો હોય ત્યાં તમારે જવું પડે. તમારે ડિઝની વર્લ્ડનો આનંદ માણવો હોય તો ત્યાં ડિઝની વર્લ્ડમાં ત્યાં જવું પડે, તો જ તમને એ બધો અનુભવ થાય. આ પણ એવી જ સહેલી વાત છે કે તમારે પોતાના સ્વરૂપમાં જવું છે, એની પ્રાપ્તિ કરવી છે, એમાં રમણતા કરવી છે, એવા શુદ્ધ સ્વરૂપને કાયમ માટે, હંમેશને માટે પ્રાપ્ત કરી લેવું છે, તો ત્યાં જ જવું પડે. એકને એક જેવી સીધી વાત છે. તમે બહારમાં ફરો અને તમે એમ કહો કે મારું સ્વરૂપ શુદ્ધ થઈ જાય એ કેવી રીતે બને? તમે બીજાના કામ કરો અને તમે એમ કહો કે મારે ઘરે રોટલી થઈ જાય એ ક્યાંથી બને? વ્યવહારમાં પણ એમ છે. તમે બહારમાં રસોઈ કર્યા કરો અને તમે એમ કહો કે મારે ઘરે, હું અહીંયા કરું છું એટલે મારે ઘરે બધું જમવાનું ત્યાં બની જશે, બની જતું નથી. એવી જ આ વાત છે કે તમે બહારમાં પ્રવૃત્તિ કરો અને તમારા અંતરમાં બધું થઈ જાય એવું કેવી રીતે બને? તમારું અંતર તો બહારને ઝંખે છે. તમારું અંતર જ્યારે બહારને ઝંખે છે એટલે કે તમને બહારમાં રૂચિ છે, બહારમાં રસ છે, તો પછી અંતરમાં શું થવાનું છે? અંતરમાં કંઈ થતું નથી. એ બહારની રૂચિ ને રસ એ ભલે શુભ ભાવ હોય તો પણ એ બંધનું કારણ છે, એના લીધે કોઈ મોક્ષ માર્ગ થતો નથી. એ બધાને છોડીને પોતે પોતાના સ્વરૂપમાં ઠરવાનું છે, આટલી જ વાત છે. જો અહીંયા આગળ બીજું આપ્યું છે, નિયમસાર ગાથા 90 કળશ 121માં કહ્યું છે કે જે મોક્ષનું કાંઈક કથન માત્ર, કહેવા માત્ર કારણ છે તેને વ્યવહાર રત્ન ત્રયને પણ ભવસાગરમાં ડૂબેલા જીવે પૂર્વે ભવભવમાં, ઘણા ભાવમાં સાંભળ્યું છે અને આચર્યું છે, અમલમાં મૂક્યું છે, પરંતુ અરેરે ખેદ છે કે જે સર્વદા એક જ્ઞાન છે તેને, અર્થાંત જે સદા એક જ્ઞાન સ્વરૂપ જ છે એવા પરમાત્મા સ્વરૂપને જીવે સાંભળ્યું આચર્યું નથી. અહીંયા પણ નિયમસારની અંદર પણ એ જ વાત કરી કે જે વ્યવહાર રત્નત્રય જે કહ્યો છે, એટલે કે વ્યવહાર માર્ગ છે, એ વ્યવહાર માર્ગને એને ઘણી વાર સાંભળ્યો છે, ઘણા ભાવમાં એને સાંભળ્યું છે, એના વિશે એને અમલમાં પણ મૂક્યું છે, આચર્યું પણ છે, અમલમાં મૂક્યું એટલે આચર્યું પણ છે, એટલે વ્યવહાર મોક્ષ માર્ગમાં એ પ્રવર્ત્યો છે, દયા દાન વ્રત તપના ભાવમાં એ રહ્યો છે, એને ઘણી વાર દીક્ષા લીધી છે, એને નગ્ન દિગંબર મુનિપણું પણ ગ્રહણ કર્યું છે, પરંતુ ખેદ શું છે તો કે એકમાત્ર જે જ્ઞાન એ જ્ઞાન સ્વરૂપે એ પરિણમ્યો નથી. એક જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે, એવા સ્વરૂપે ભગવાન આત્માનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ તે કેવું છે તો કે એ જ્ઞાન સ્વરૂપ આત્મા છે, એ જ્ઞાન સ્વરૂપે એ પોતે પરિણમ્યો નથી, એને એને સાંભળ્યું નથી કે આચર્યું નથી, સાંભળ્યું છે તો ઉપેક્ષા કરી છે. ભગવાનની વાણીમાં એ વાત તો આવી છે, એ સમુસરણમાં ગયો છે, એને સાંભળ્યું છે, પણ એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખ્યું છે, એની ઉપેક્ષા કરી છે, અને વ્રત તપમાં ડૂબ્યો રહ્યો છે, અને ભગવાનને જોઈ અને એને સામણે પણ લીધું છે, એવી દીક્ષા પણ લઈ લીધી છે, પણ ભગવાને જે કહ્યું એ પ્રમાણે કર્યું નથી. એટલે પરમાત્મ તત્વ જ્ઞાન સ્વરૂપ જ છે, પરમાત્મ તત્વ એ જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા એ દરેક સમયે જ્ઞાન કરે છે, એ જ્ઞાન એનો મુખ્ય ગુણ છે, અને જ્ઞાન દ્વારા જ એ સ્વરૂપની પ્રાપ્તિ થાય, બીજી કોઈ રીતે પ્રાપ્તિ થાય નહીં. એ જ્ઞાન માર્ગ જ એક માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. ભક્તિ આદિ છે તે વિનય છે, સરળતા છે, મધ્યસ્થતા છે, અને એવી સરળતા મધ્યસ્થતાના શુભ ભાવ એ જે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરી રહ્યો છે, એને એવા ભાવ આવ્યા વિના રહેતા જ નથી. એને એવા ભાવ આવે, અંતરમાં એવા ભાવ સ્વાભાવિક રીતે આવે. જે મોક્ષ માર્ગનો પુરુષાર્થ કરી રહ્યો છે, એને જેણે મોક્ષ માર્ગની પ્રાપ્તિ પૂર્ણતાએ કરી છે, એવા મહાપુરુષો એવા મહાજ્ઞાની પ્રત્યે એને અહોભાવ આવ્યા વગર રહે જ નહીં, એને આવે જ. પરંતુ એ કંઈ મોક્ષનો માર્ગ નથી, એ મોક્ષનો માર્ગ નથી. એટલે એ બધો જે છે તે વ્યવહાર માર્ગ છે, એ વ્યવહાર રત્નત્રય કહ્યું છે. એ બધા વ્રત તપ આદિ જે છે એવા ભાવ એને આવે છે, પણ એ ભાવમાં જ એ મોક્ષ માર્ગ માનીને રહી ગયો. એ ભાવ વ્રત તપ પૂજાના જે ભાવ છે એને એ ધર્મ માનીને એ રહી ગયો, એટલે એને ભવ કરવા પડ્યા. એટલે અત્યાર સુધી એને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ નહીં અને એને રખડવાનું થયું. એટલે અહીંયા કહે છે કે ખેદ છે, અરે રે ખેદ છે કે જે સર્વદા એક જ્ઞાન જ છે. શું? આત્મા, આત્મા એ જ્ઞાન જ છે, સર્વદા હંમેશા કાયમ એ જ્ઞાન જ છે. આત્મા એટલે જ્ઞાન, જ્ઞાન એટલે આત્મા, એ જ્ઞાન જ છે. તેને અર્થાત જે સદા એક જ્ઞાન સ્વરૂપ જ છે એવા પરમાત્માને, એવા પરમાત્મા તત્વને જીવે ક્યારેય સાંભળ્યું નહીં, આચર્યું નહીં, એના તરફ દ્રષ્ટિ કરી નહીં, એની રૂચિ કરી નહીં, એના શુદ્ધ સ્વરૂપને પીછાણ્યું નહીં, અને એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિને અર્થે પુરુષાર્થ કર્યો નહીં. આ ખેદની વાત છે. એણે બીજું બધું કર્યું છે, જે મોક્ષનું કાંઈક કથન માત્ર કહેવા માત્ર કારણ છે, કહેવા માત્ર એટલે ઉપચારથી, તેને વ્યવહાર રત્નત્રયને એને ભવ ભવમાં, ઘણા ભવમાં સાંભળ્યું છે. કોણે? એવા જે ભવમાં ડૂબેલો છે, ભવ સાગરમાં એ ડૂબ્યો છે, જેને ભવ થઈ રહ્યા છે એવા જીવે એ અનંત ભવમાં ઘણી વાર, ઘણા ભવમાં એને સાંભળ્યું છે, અને પછી પાછું સાંભળ્યા પછીથી એને આચર્યું છે, અમલમાં મૂક્યું છે, પણ જે કરવાનું હતું એ નથી કર્યું. કરવાનું શું હતું? તો કે પોતાના નિજ આત્મ સ્વરૂપ છે, જે જ્ઞાન સ્વરૂપ છે, એવા જ્ઞાન સ્વરૂપને જાણી અને એમાં એનું લક્ષ્ય કરી, એની દ્રષ્ટિ કરી, એનો અનુભવ કરી, અને સમ્યક જ્ઞાન સમ્યક દર્શન પ્રગટ કરી, અને પછી એવા સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના ભાવે એને ત્યાં ઠરવાનું હતું. એવા મુક્ત સ્વરૂપને પહેલા પીછાણી, મુક્ત સ્વરૂપને જાણી, મુક્ત સ્વરૂપની અનુભવ દ્વારા શ્રદ્ધા કરીને એમાં જ એને ઠરવાનું હતું, એવા મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ કરવાની હતી, પણ એમાંનું કાંઈ કર્યું નહીં, એ વાતને એને લક્ષ્યમાં પણ લીધી નથી, એ વાતનો ખેદ છે. બહુ સરસ વાત કરી છે. નિયમસારની ગાથા 90 કળશ 121માંથી આ વાત લેવામાં આવી છે. વળી પણ આ કહે છે કે શ્રી નિયમસાર ગાથા 119 કળશ 155માં કહ્યું છે કે જેણે જ્ઞાન જ્યોતિ વડે પાપ તિમિરના પુંજનો નાશ કર્યો છે, અને જે પુરાણ સનાતન છે એવો આત્મા પરમ સંયમીઓના ચિત્તકમળમાં સ્પષ્ટ છે, તે આત્મા संसारी जीवोना वचन मनोमार्ग थी अतिक्रांत वचन ने मनना मार्ग थी अगोचर छे। आ निकट परम पुरुषो मां विधि सो अने निषेध सो। खूब सरस वात मूकी छे प्रभु। नियमसार नी जे रचना थई छे कुंदकुंदाचार्य भगवाने नियमसार जे रच्यू छे ए पोते पोतानी भावना माटे रच्यू छे। પોતાની એવી એ વખતે ઉત્કૃષ્ટ દશા હતી એટલે એવી દશા હતી એટલે બહારમાં એમના જે ભાવ હતા એમણે ગાથામાં લખી નાખ્યા, બસ બીજી કોઈ વાત નથી। નિયમસારની રચના તો પ્રભુએ પોતાના માટે કરી છે, કુંદકુંદાચાર્ય ભગવાન એમણે પોતાને માટે કરી છે। એવા એ નિયમસારની અદભુત ગાથાઓ છે, મહાન ગ્રંથ છે। એની 119મી ગાથા અને કળશ 155માંથી આ વાત લીધી છે કે જેણે જ્ઞાન જ્યોતિ વડે પાપ તિમિરના પુંજનો નાશ કર્યો છે। જ્ઞાનની જ્યોતિ કહી છે, જ્ઞાનરૂપી દીવો પ્રગટે એટલે પ્રકાશ થાય અને પ્રકાશ થાય એટલે અંધકારનો નાશ થાય। એટલે એ અંધકાર કયો છે તો અજ્ઞાનરૂપી અંધકાર છે, પાપનો અંધકાર છે। એ પાપ તિમિર પાપરૂપી અંધકાર એના પુંજનો એના કચરાનો એ પાપનો એમણે એ જ્ઞાન વડે નાશ કર્યો છે। તો પાપ શું છે? એ અજ્ઞાન છે, તે જ મોટું પાપ છે। એ અજ્ઞાનનો નાશ કર્યો છે, એ અજ્ઞાન ચાલ્યું ગયું છે। જ્ઞાન જ્યોતિ પ્રગટે પ્રકાશ થાય એટલે અજ્ઞાન ચાલ્યું જાય, પછી જ્ઞાનમાં કોઈ પાપ રહેતું નથી, જ્ઞાનમાં કોઈ પાપનો ભાવ નથી। જ્ઞાન છે તે શુદ્ધ છે, પરમ શુદ્ધ છે। આત્માનો જ્ઞાન ગુણ છે, એનું પરિણમન જે છે થઈ રહ્યું છે તે પરમ શુદ્ધ પરિણમન થઈ રહ્યું છે। અને જ્ઞાન એટલે જ આત્મા, આત્મા એટલે જ્ઞાન, એવા શુદ્ધ આત્મ સ્વરૂપની એમાં જ પ્રતીતિ થાય છે, જ્ઞાનમાં જ પ્રતીતિ થાય છે। જ્ઞાનની પર્યાય જ એ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને જાણે છે, બીજું કોઈ જાણનારું નથી। જ્ઞાનની પર્યાય જ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને જાણે છે, એટલે એ જ્ઞાન જ્યોતિ પ્રગટી એટલે કે પોતાને શુદ્ધ ઉપયોગ થયો। જ્ઞાન જ્યોતિ પ્રગટી એટલે એનો ઉપયોગ શુદ્ધ થયો અથવા તો સૂક્ષ્મ થયો। બેનશ્રી એને સૂક્ષ્મ ઉપયોગ કહે છે, શાસ્ત્રની ભાષામાં એને આપણે શુદ્ધ ઉપયોગ કહીએ। જ્ઞાન જ્યોતિ પ્રગટી એટલે કે આત્માનો ઉપયોગ શુદ્ધ થયો, એને પોતાના સ્વરૂપનું દર્શન થયું અને એ આત્મ સ્વરૂપનું જે જ્ઞાન થાય છે તે એને પોતાના જ્ઞાનની પર્યાયમાં જણાય છે। એટલે બધા જ અજ્ઞાનના ભાવો, મિથ્યાત્વના ભાવો, પાપના ભાવો, વિકારના ભાવો, કસાયના ભાવો ચાલ્યા જાય છે અને જે પુરાણ સનાતન છે એવો આત્મા, ભગવાન આત્મા જે અનાદિથી છે, પુરાણ એટલે અનાદિથી છે, જેની કોઈ આદિ નથી, એવો ભગવાન આત્મા પરમ સંયમીઓના ચિત્ત કમળમાં સ્પષ્ટ છે। એટલે એમના ચિત્તમાં, એમના જ્ઞાનમાં એ સ્પષ્ટ જણાય છે। એવા એ પવિત્ર આત્માઓ કે જેમને જ્ઞાન જ્યોતિ પ્રગટ કરી છે, એવા સંયમી મહાપુરુષોના મનમાં, એમના ચિત્તમાં હવે કોઈ દ્વિધા રહેતી નથી, કોઈ આશંકા રહેતી નથી કે કોણ ભગવાન આત્મા છે। એમને આત્મા સ્પષ્ટ જણાય છે, અનુભવાય છે, એ સ્વરૂપમાંથી એ આનંદની પ્રાપ્તિ કરે છે, સંતોષ શાંતિ સુખ બધાની પ્રાપ્તિ કરે છે। તે આત્મા સંસારી જીવોના વચન મનોમાર્ગથી અતિક્રાંત વચન અને મનના માર્ગથી અગોચર છે। એ સંસારી જીવોના વચન એના વાર્તાલાપમાં પણ આવતો નથી। સંસારી જીવો છે એની જે વાત કરે છે એમાં એ ભગવાન આત્મા આવતો નથી। એ મનમાં જે વિકલ્પો કરે છે વિકલ્પોમાં પણ એ આવતો નથી। એટલે એ મન અને વાણીથી એ અતિક્રાંત, એ મન અને વાણીથી એ અગોચર, એ મન અને વાણીથી એ પ્રાપ્ત ન થઈ શકે તેવો પ્રવચન સારની અંદર પણ એ વાત કહેવામાં આવી છે કે એ મન દ્વારા કે વાણી દ્વારા એ પ્રાપ્ત નથી થઈ શકતો, એ ઇન્દ્રિય દ્વારા પ્રાપ્ત થઈ શકતો નથી, એ ઇન્દ્રિયો દ્વારા જણાતો નથી। એટલે અહીંયા સંસારી જીવોના વચન અને મન એટલે વિકલ્પો, એ વિકલ્પોમાં પણ એ આવી શકતો નથી અને વચનમાં પણ એ આવી શકતો નથી, એનાથી એ અગોચર છે। આ निकट परम पुरुषों में विधिशो अने निषेधशो। हवे एने लईने जो बात करिए तो पछी एमां विधिशो अने निषेधशो ए तो स्पष्ट ज छे। प्रभु भगवान आत्मा तो ए परम पुरुषो ए जेमणे आ ज्ञान ज्योति प्राप्त करी छे ए पोते ज ए रूपे थई गया छे। एमां कोई हवे विधि निषेध कोई रहता नथी। એની કોઈ એ માર્ગની વિધિ કે કરવું કે ન કરવું એવું કંઈ રહ્યું નથી। હવે એ મોક્ષ માર્ગમાં કરવું કે ન કરવું કંઈ રહ્યું નથી। જેમણે જ્ઞાન જ્યોતિ પ્રગટ કરી છે એમને હવે કંઈ કરવું રહ્યું નથી। એ સ્વયં પોતે જ મોક્ષ માર્ગમાં છે, એ રીતે જ પોતે પરિણમી રહ્યા છે। આમ આ પદ્ય વડે પરમજીન યોગીશ્વરે ખરેખર વ્યવહાર આલોચનાના પ્રપંચનો ઉપહાસ, અહીંયા ઉપવાસ લખ્યું છે પણ ખરેખર એ ઉપહાસ જોઈએ, એ આલોચનાના પ્રપંચનો ઉપહાસ, મશ્કરી, હાંસી, તિરસ્કાર કર્યો છે। અને એની અહીંયા જે નીચે જે ગાથા લખી છે એ પણ સરસ લખી છે કે એવ મનેન પદ્યેન વ્યવહાર આલોચના પ્રપંચ ઉપહસ્તી કિલ પરમ જીન યોગીશ્વર। એ નિયમસારની નો આ શ્લોક લેવામાં આવ્યો છે, કળશ લેવામાં આવ્યો છે, એના ઉપર આ વિવેચન હતું। આગળ એના પછી કહે છે કે શ્રી નિયમસાર ગાથા 3માં કહ્યું છે કે નિયમ એટલે નિયમથી નક્કી જે કરવા યોગ્ય હોય, નિયમ એટલે નિયમથી નક્કી જે કરવા યોગ્ય હોય, અર્થાત જ્ઞાન દર્શન ચારિત્રથી વિપરીતના પરિહાર અર્થે, જ્ઞાન દર્શન ચારિત્રથી વિરુદ્ધ ભાવોના ત્યાગ માટે ખરેખર સાર એવું વચન કહ્યું છે। શું નિયમથી શું નક્કી કરવાની વાત કરી છે કે જ્ઞાન દર્શન ચારિત્ર જે છે એનાથી જે વિપરીત વાત છે એનો ત્યાગ કરવો, એને છોડવી, એ જ સાર છે। નિયમ એટલે નિયમથી નક્કી જે કરવા યોગ્ય હોય, કંઈ જે કંઈ નક્કી કંઈક કરવા જેવું જે છે તે શું છે, તે જ નિયમ છે। નિયમસાર એનો અર્થ જ એ છે કે જે કરવા યોગ્ય છે તે, તો શું કરવા યોગ્ય છે તો કે જ્ઞાન દર્શન ચારિત્રથી વિરુદ્ધ ભાવ જે છે એનો ત્યાગ કરવા યોગ્ય છે, અને એ જ સાર છે, એ સમગ્ર ધર્મનો સાર જ એ છે, એ જ નિયમ છે, બીજો કોઈ નિયમ નથી। વર્તમાન પર્યાયમાં સંસારી દશાની અંદર જીવે જો કંઈ કરવા જેવું હોય તો આ એક જ નિયમ અપનાવવા જેવો છે, બીજો કોઈ નિયમ કરવાની જરૂર નથી। શું નિયમ? તો કે જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી વિરુદ્ધ ભાવ છે એ દરેક ભાવનો ત્યાગ કરવો, બસ આમાં બધો સાર આવી જાય છે, એ જ સારરૂપ વચન છે। તો સરસ વાત છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એનાથી જે વિરુદ્ધની વાત હોય, જ્ઞાનથી પણ વિરુદ્ધની વાત, તો પછી જ્ઞાન એટલે શેનું જ્ઞાન? પહેલા તો એ વ્યાખ્યા કરવી પડે, તો કે આત્માનું જ્ઞાન, ને આત્માના જ્ઞાન સિવાય બીજું બધું જે કંઈ વિરુદ્ધ જે છે, બીજું બધી વિદ્યાઓ છે એને જ્ઞાન કહેવાય નહીં, ત્યાંથી શરૂઆત થઈ જાય। તમે જે કોઈ વિદ્યા જાણતા હો, એ તમારી મેડિકલની હોય, એન્જિનિયરિંગની વિદ્યા હોય કે ગમે તે હોય, શેરબજારની હોય, એ બધી તમારી માસ્ટર ને માસ્ટરી ડિગ્રી બધી જે કંઈ હોય એ બધું ધૂળમાં ગયું, એ નક્કામું થઈ ગયું, એને જ્ઞાન કહેતા જ નથી। જ્ઞાનથી શરૂઆત કરીએ તો જ્ઞાન શેનું? તો આત્માનું જ્ઞાન, ને આત્માનું જ્ઞાન થાય ક્યાંથી ને કેવી રીતે? પછી ત્યાં પ્રશ્ન આવે, તો કે અનુભવ દ્વારા પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય, અને અનુભવ થાય ત્યારે શું થાય? તો કે પહેલા પ્રતિભાસ થાય અને પછી વિશેષતાથી જ્ઞાન થાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, દર્શન અને જ્ઞાન એવું, એ જ્ઞાન, સમ્યક જ્ઞાન। એટલે એના સિવાય જે કંઈ છે એ બધું બીજા બધા જે ભાવ છે, બીજા બધા વિકલ્પો જે છે એનો ત્યાગ કરવો, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની જે વાત લીધી એના સિવાય બીજા બધાનો ત્યાગ કરવો। પછી આગળ દર્શન કહ્યું છે એટલે શ્રદ્ધા, અહીંયા એ અર્થમાં છે, જ્ઞાન દર્શન ચારિત્ર શ્રદ્ધા। તો કેવી શ્રદ્ધા? તો કે જેવું સ્વરૂપ પોતે નિહાળ્યું છે એવી જે શ્રદ્ધા, એટલે પોતાના આત્માનું જેવું સ્વરૂપ જોયું છે, જગતનું જેવું સ્વરૂપ જોયું છે, બધા જ છ છ દ્રવ્યનું સ્વરૂપ, નવ તત્વનું સ્વરૂપ જે રીતે જેમ છે તેમ એને અનુભવ દ્વારા નક્કી કર્યું છે એવી જ શ્રદ્ધા, એટલે કે જીવ માત્ર આત્મા છે તેવી જ શ્રદ્ધા, પછી એમાં પર્યાય રૂપે એને જુએ નહીં કે આ કીડી છે ને હાથી છે કે આ દેવ છે ને મનુષ્ય છે, એમ નહીં. હું કોણ છું પ્રશ્ન થાય ત્યારે હું મનુષ્ય છું ને હું રમેશ છું એ વાત ભૂલી જવાય. ત્યારે પછી શું વાત આવે, હું આત્મા છું એ જ ભાવ હોય અને સામે રહેલા બધા જ જીવો એને આત્મા તરીકે દેખાય એવી શ્રદ્ધા હોય. અને જગતના બીજા બધા પદાર્થો જે જીવ નથી તે બીજા બધા જે દેખાય છે જે જણાય છે ખ્યાલમાં આવે છે તે બધા પૂતગળ, એમાં પછી એ હીરો હોય કે રાખ હોય બધું સરખું જ, એ બધું પૂતગળ જણાય એવી શ્રદ્ધા. એ શ્રદ્ધા સિવાયની અન્ય બીજી કોઈ વાત હોય કે આ સારું છે આ ખરાબ છે આ મને લાભ કરતા છે આ લાભ કરતા નથી એવી ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ, અથવા તો આને હું કંઈક કરીને સારું બનાવી શકું ને આને હું આમ કરું તો મને લાભનું કારણ થાય એવી કરતા બુદ્ધિ, કે એ મને આનંદ આપનારું છે એવી ભોગતા બુદ્ધિ, એ બધું જ ચાલ્યું જાય, એ બધાનો ત્યાગ. એટલે એ શ્રદ્ધાની વાત આવી. જ્ઞાન દર્શન એનાથી વિરુદ્ધના જે ભાવ છે એ બધાનો ત્યાગ, અને ચારિત્રથી વિરુદ્ધના ભાવોનો ત્યાગ. એટલે શું ચારિત્ર, શું પહેલા તો એ સમજવું પડશે ને, તો પછી એના સિવાયના ભાવોનો ત્યાગ થાય. તો ચારિત્ર એટલે શું, તો નિશ્ચયથી જે વાત છે તે જ ચારિત્રની વાત છે, બાહ્ય જે વાત છે તે ચારિત્રની વાત નથી. આપણે અનેક પ્રકારે સમજ્યા છીએ. તો જે પોતાનું આત્મ સ્વરૂપ છે, શુદ્ધ જેવું નિર્મળ સ્વરૂપ છે, સિદ્ધ સમાન સ્વરૂપ છે, એવા સ્વરૂપે રહી જવું, એવા આત્મ સ્વરૂપમાં રમણતા કરવી, એમાં લીનતા કરવી અને છેવટે સ્થિરતા કરીને ટકી જવું, એમાંથી અવ્યાબાદ સુખ અને આનંદની પ્રાપ્તિ કરવી, એ ચારિત્ર. એ સિવાયના બીજા જે કોઈ ભાવ છે તે બધા એ ચારિત્રના ભાવથી વિરુદ્ધ ભાવ છે. પોતાના સ્વરૂપમાં ટકવાના ભાવ સિવાયના બીજે બહાર રહેવાના, બીજે બહારથી સુખની પ્રાપ્તિ કરવાના, એ ભાવ બધા એ ચારિત્રથી વિરુદ્ધના ભાવ છે. ચારિત્ર મોનીએ જાય એટલે સુખની પ્રાપ્તિ થાય એમ કહેવામાં આવે છે, પરમ સુખની પ્રાપ્તિ થાય. એટલે એ પોતે જ્યારે એ પોતે એવા ચારિત્રમાં છે એટલે પોતાના સ્વરૂપમાં છે ત્યારે એને એવું ચારિત્ર વર્તે છે, ત્યારે એને સુખની જ દશા છે. તો એનાથી વિરુદ્ધ જે કંઈ વાત જે છે, પોતાના સ્વરૂપથી બીજે બહાર રહેવાની અને બહારમાંથી સુખ પ્રાપ્ત કરવાની જે વાત છે, એ વાતનો ત્યાગ કરવો. બહારમાંથી સુખની પ્રાપ્તિ કરવાનો જે વિકલ્પ છે એનો પણ ત્યાગ કરવો, અને એવો કોઈ પુરુષાર્થ કરવો નહીં, એવી કોઈ વૃત્તિ થવી નહીં, એવી કોઈ પ્રવૃત્તિ થવી નહીં. એટલે એ રીતે જ્ઞાન દર્શન ચારિત્રથી વિરુદ્ધના ભાવોનો ત્યાગ કરવો, એ જ સાર છે. બસ જીવનમાં આટલું જ કરવા જેવું છે. એટલે અહીંયા નિયમ શું બનાવ્યો કે જ્ઞાન દર્શન ચારિત્રથી વિપરીત, એ વિપરીત જે છે એનો પરિહાર, એટલે જ્ઞાન દર્શન ચારિત્રથી વિરુદ્ધના ભાવો છે એનો ત્યાગ. આ નિયમ કરવાનો, બીજો કોઈ નિયમ નથી કરવા જેવો, આ જ નિયમ છે અને એ જ કરવા જેવું છે. આ બધા શાસ્ત્રોનો સાર છે. એના પછી શ્રી સમયસાર ગાથા 156ની ટીકામાં પણ કહ્યું છે કે પરમાર્થ મોક્ષ હેતુથી જુદો, જે વ્રત તપ વગેરે શુભ કર્મ સ્વરૂપ મોક્ષ હેતુ કેટલાક લોકો માને છે તે આખોય નિષેધવામાં આવ્યો છે, કારણ કે તે મોક્ષ હેતુ અન્ય દ્રવ્યના સ્વભાવવાળો અર્થાંત પૂતગળ સ્વભાવી હોવાથી તેના સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થતું નથી, માત્ર પરમાર્થ મોક્ષ હેતુ જ એક દ્રવ્યના સ્વભાવવાળો અર્થાંત જીવ સ્વભાવી હોવાથી તેના સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થાય છે. આ વાત અહીંયા લેવામાં આવી છે સમયસારની 156 ગાથા એની ટીકા, એમાંથી આ લેવામાં આવી છે. તો આપણે આ વાતને સમયસારની ગાથા 156ની ટીકામાંથી જ વધારે સમજીએ. મૂળ વાત અહીંયા એ બતાવવાની છે કે જે શુભ ભાવ જે છે એ શુભ ભાવરૂપ જે મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો છે એનો નિષેધ કરવામાં આવ્યો છે. એ મોક્ષનો માર્ગ જ નથી, એ મોક્ષનો હેતુ નથી, એ પરના લક્ષ છે, અન્ય દ્રવ્યના સ્વભાવવાળો છે. એટલે પૂતગળ સ્વભાવી છે, કેમ કે એમાં જે દ્રષ્ટિ છે તે પર તરફ પૂતગળ તરફની દ્રષ્ટિ છે. એ વ્રત તપ વગેરે જે જ્યાં થઈ રહ્યા છે તે દેહના લક્ષે થઈ રહ્યા છે, એટલે એ આખોએ એ પૂદગળ સ્વભાવી છે અને એવા પૂદગળ સ્વભાવી માર્ગને મોક્ષનો માર્ગ કહેવાતો નથી, કેમ કે એમાં જ્ઞાનનું ભવન થતું નથી, એટલે કે જ્ઞાનની પરિણતિ થતી નથી. એ માર્ગમાં ક્યાંય જ્ઞાનની પરિણતિ, જ્ઞાન કોનું છે, પોતાનું આત્માનું જ્ઞાન, એની કોઈ રીતે એમાં પરિણતિ થતી નથી એ માર્ગમાં. એટલે એ મોક્ષનો હેતુ નથી, એ મોક્ષની પ્રાપ્તિ કરાવનાર નથી, મોક્ષનું કારણ નથી. પણ જે પરમાર્થે મોક્ષનો હેતુ, કે જે એક દ્રવ્યના સ્વભાવ વાળો અર્થાત જીવ સ્વભાવી હોવાથી તેના સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થાય છે, એટલે પોતાનો જે સ્વભાવ છે એ જ મોક્ષનો માર્ગ છે, એમ અહીંયા વાત લેવી છે. પણ આનો આપણે થોડો વધારે વિસ્તાર સમયસારની ગાથા 156 આખી કરીએ એટલે વધારે સારી રીતે થશે. હવે પ્રભુ, આપણી પાસે બીજું કંઈ કરવાનું નથી, આપણે કોઈ સમયની મર્યાદા નથી કે આટલા સમયમાં પ્રશ્નોત્તર માળા પૂરી કરવી. હવે જે કંઈ વાત આવે છે શાસ્ત્રની વાત છે, આપણે એમ સમજીને જ અભ્યાસ કરવાનો છે કે આપણે આમાંથી શાસ્ત્રનો સાર સમજીએ છીએ. તો આપણે આવતી વખતે આ સાતમું લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ, અને કોઈ પ્રશ્ન ખાસ હોય તો લઈએ, અન્યથા આ જ ભાવે આપણે છૂટા પડીએ છીએ. આજનો દિવસ આ ભાવમાં રહીએ કે મોક્ષ માર્ગ શું છે એના જ વિચારમાં રહીએ, કે આવો જ મોક્ષ માર્ગ હોય, બીજું કોઈ મોક્ષ માર્ગ હોય નહીં. જીવનું સ્વરૂપ છે એ જ મોક્ષ માર્ગ છે, બીજો કોઈ મોક્ષ માર્ગ નથી. ગઈકાલે રાત્રે અષ્ટભાવની ગાથાની અંદર પણ એ જ વાત હતી, બહુ સુંદર વાત. મોક્ષ અધિકાર ચાલે છે, એ મોક્ષ અધિકારની અંદર એવી જ અદભુત વાતો ચાલી રહી છે કેટલાય દિવસથી હમણાં, તો અદભુત વાત અષ્ટભાવમાં આવી રહી છે. એક પછી એક ગાથા રોજ આત્મામાં લઈ જનારી થાય છે, બહુ જ આનંદ આવે છે. તો જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર.